सो मही भर्ता श्रीनिवास सुधाम गति अनिरुद्ध स्वरानंदो गोविंदो गोविदांपति। एक सौ इक्यासी थी, 188 नाम नो समावेश थाय छे आ श्लोक में। એમાં આવ્યું મહેશવાસુ, ભગવાન જેમનું ધનુષ્ય મહાન ધનુષ્ય છે એટલે મહેશવાસુ કહ્યા। શબ્દરૂપે ધ્વનિરૂપે જ્યોતિરૂપે અને તત્વરૂપે એ મહાધનુષ છે। શબ્દનો જ્યારે ધ્વનિમાં, ધ્વનિનો જ્યોતમાં અને જ્યોતનો તત્વમાં લઈ પામે છે ત્યારે આ મહાધનુષનો સાક્ષાત્કાર થાય। ભગવાનના કોઈ પણ નામ કે મંત્રનો પ્રાણના સ્પંદનથી થતા ધ્વનિનો લય થવો જોઈએ। વિષ્ણુના પરમ પદને પામવા માટે ઓમકારનું દ્રષ્ટાંત કહેવામાં આવે છે। પ્રણવો ધનુ સરો યાત્મા બ્રહ્મતત્ લક્ષણમ ઉચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ સર્વત તન્મયો ભવેત્। ઓમકાર એ ધનુષ્ય છે, આત્મા એ બાણ છે અને બ્રહ્મ એનું લક્ષ છે। આળસ રહી થઈને એનો ભેદ કરવો જોઈએ અને બાણ જેમ લક્ષ સાથે એક બંધી થઈ જાય છે એમ બ્રહ્મની એકતા સાધવી જોઈએ। ઓમકાર ધ્વનિનાદેન વાયો સંહરણતાંતિકમ નિરાલંબમ સમુદ્દિશ્ય યત્ર નાદો લયમ ગતઃ। ઓમકાર ધ્વનિમાંથી નાદ ઉત્પન્ન થાય છે, તેને અનુસરતા વાયુનો જ્યાં લય થાય છે ત્યાં આલંબન રહિત પદમાં મનને જોડાવવું જોઈએ। અનાહત એટલે કે અનાયાસ સાહજિકતાથી થતા ઓમકારના ધ્વનિમાં જ્યોતિ અંતર્ગત છે અને એ જ્યોતિમાં મનને અંતર્ગત કરવું અને મન જ્યાં વિલય પામે છે એ વિષ્ણુ પદ છે। આમ સહસ્રનામ દ્વારા સાધકને તો ભગવાન નામનો ટંકાર ધ્વનિ પ્રાપ્ત થયો છે। આ ધ્વનિ દ્વારા જ એનું અનુસંધાન થઈ શકે છે। જ્યારે એ ધ્વનિ વિશ્વના મહાધ્વનિ સાથે મળે છે ત્યારે ભગવત દર્શન થાય છે। શરીરમાં શબ્દઝંકારથી બ્રહ્માંડમાં થતા તત્વઝંકાર સાથે એકતા સધાય છે। મહી ભરતા પૃથ્વીના પાલક, ભગવાન પૃથ્વીના પાલક અને પોષક છે, પણ અહંકારી પુરુષો પોતાને પૃથ્વીના માલિક સમજે છે એને આ અહંકાર જેમ વધુ બળવાન તેમ સમગ્ર પૃથ્વી પોતાની કરી લેવા એ માગતો હોય છે। આ અહંકાર તામસિક રાજસી અને સાત્વિક અને એ ત્રણેયના સ્વરૂપ હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપ અને બલિના બલિની કથાઓ છે। જ્યારે પાતાળમાં ડૂબેલી પૃથ્વીને ભગવાન વરાહ રૂપે બહાર લાવે છે, હિરણ્યાક્ષ તેમને આડો આવે છે ત્યારે પૃથ્વીને પોતાના કબજામાં રાખવા માટે છે। અત્યંત નિમ્ન પ્રકૃતિનો પ્રદેશ પાતાળ છે, હિરણ્યાક્ષને સંહારી ભગવાન પૃથ્વીને તામસના કબજામાંથી છોડાવી તેવી જે હિરણ્યકશિપુ સર્વદેવી તત્વોને દબાવી ત્રાસ વર્તાવતો હતો, આ રાજસિક અહંકારનો ભગવાને નરસિંહ રૂપે સંહાર કર્યો। બલિમાં સાત્વિક અહંકાર હતો, સાત્વિક પણ અહંકાર હોય છે। સત્વગુણનું લક્ષણ છે કે તે ભગવદ્ ભક્તિને પોતાનું સમર્પણ કરે છે। તેની આ ભગવદ ભક્તિ ભગવદ આધીનતા દ્વારા એનો ઉદ્ધાર કરે છે. ભગવાન બલિના માથા ઉપર પગ મૂકીને તેને નમાવે છે. તેની સાથે સાથે દ્વાર રક્ષક તરીકે પોતે જ રહે છે. આમ મહી ભરતા ને પીછાનવા હોય અને પામવા હોય તો ત્રણેય પ્રકારના અહંકાર માંથી મુક્ત થવું જોઈએ. ભગવાન પોતે જગતના સ્વામી છે, એનું મનુષ્યને ભાન કરાવવા માટે ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે છે. શ્રીનિવાસ, જેમના હૃદયમાં લક્ષ્મીનો સદાય નિવાસ છે, તે શ્રીનિવાસ. શ્રી અને શ્રીપતિ કદી જુદા પડતા નથી, કારણ કે શ્રી ભગવાનની નિજ શક્તિ છે. ભગવાનનું ઐશ્વર્ય શ્રી દ્વારા વ્યક્ત થાય છે. ભગવાનની એ ઐશ્વર્યરૂપ અંતરંગ શક્તિ છે, તો માયા રૂપે બહિરંગ શક્તિ છે. જીવ જ્યારે માયાના પ્રભાવ નીચે આવે છે ત્યારે મોહને વશ બને છે અને સંસારમાં ભ્રમણ કરતા કરતા દુઃખી થાય છે. પરંતુ જ્યારે ભગવાનની અંતર્ગત શક્તિ તરફ વળે છે ત્યારે ભગવદ્ લીલાનો અનુભવ કરાવે છે અને ભગવાનના ધામમાં નિવાસ કરાવે છે. સતાંગ ગતિ, સત્પુરુષોની ગતિ. ભગવાન તરફ જે અભિમુખ થાય છે તેની અવગતિ થતી નથી. સત્યને જેણે અંતરમાં ધારણ કર્યું છે, સત્યમ પરમ ધીમહી, પરમ સત્યને પામવાની ઝંખના જેને છે તેનો હાથ ભગવાન પકડે છે. આવા સાધકના હૃદયમાં રહેલા ભગવાન બધા અંશોને, નકામા અંશોને ઉચ્છેદ કરી નાખે છે. આવા સત્પુરુષોના નિર્માણ પાછળ ત્રણ મુખ્ય બળો કામ કરે છે. માતા પિતા, જન્મ સમય અને સત્સંગ. માતા પિતા દ્વારા તેને સંસ્કાર પ્રાપ્ત થાય છે. જન્મ સમય દ્વારા તેને પૂર્વ સંસ્કારોનો ઉદય જોવા મળે છે અને સત્સંગ દ્વારા બંનેથી ઉપર લઈ જઈને લઈ જતું બળ એને પ્રાપ્ત થાય છે. માતા પિતા, પ્રસૂતિનો સમય અને સંગતિ એ ઉત્તમ ગુણોને માટે એક પછી એક બળવાન કારણ છે. માતા પિતાને સદૈવ પસંદ કરે છે. માતા પિતાને દૈવ પસંદ કરે છે. માતા પિતા દ્વારા કદાચ સમય પસંદ થાય છે, પરંતુ સત્સંગ પસંદ કરવો એ વ્યક્તિના હાથમાં છે. સત્સંગનું મહાત્મ્ય અહીં એટલું ગણવામાં આવ્યું છે કે તે દેવ અને કુલ સંસ્કારના બંધનોને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે. કેવળ સત્સંગથી શ્રેય માટે ઉત્તરોત્તર બળવાન સાધન છે, કારણ કે ભગવાનને પ્રાપ્ત કરાવે છે. મનુષ્ય કર્માધીન છે, પણ પૂર્વ કર્મોના પ્રભાવથી સત્સંગ મનુષ્યોને મુક્ત કરી શકે છે. સત્પુરુષોને માટે તો ભગવાન નામ એ અમૃત તરણ ઉપાય છે. જે નામને શરણે જાય છે તેને નામી પ્રાપ્ત થાય છે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસમ શરણમ સુરત અનિરુદ્ધ. જેનો કોઈ અવરોધ નથી તે અપ્રતિહત, કોઈ પણ જાતના પ્રયાસ વિના કે આધાર વિના ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. આવી સહજાવસ્થા એ સાધનાનું શિખર છે. સાધકનું ચિત્ત એ અવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે એને વર્ણવતા કહ્યું છે કે ચિત્તની પાંચ અવસ્થાઓ છે, મૂળ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. એમાં છેલ્લી બે અવસ્થાઓ સંપ્રજ્ઞાન સમાધિ અને અસંપ્રજ્ઞાન સમાધિ માટે યોગ્ય ગણવામાં આવે છે. ચિત્તની નિરુદ્ધ અવસ્થામાં સર્વ પ્રવૃત્તિઓનો વિરોધ થઈ જાય છે, પરંતુ ભગવત શક્તિ એ વિલક્ષણ છે. એ અનિરુદ્ધ હોવા છતાં પણ નિરુદ્ધ અવસ્થાને વ્યક્ત કરે છે. નિરુદ્ધ અવસ્થા એ સ્વરૂપ સ્થિતિનું જ બીજું નામ છે. આ અવસ્થામાં ચિત્ત પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. સર્વોત્તમ યોગનુચિત અવસ્થા મળે છે અને તેમાં વૈરાગ્ય દ્રષ્ટાપણ પણ પ્રગટ થાય છે. આવી અવસ્થા જ્યાં અત્યંત સહજ પ્રાપ્ત થાય ત્યારે તેને અનિરુદ્ધ કહી શકાય છે. પરબ્રહ્મ વાસુદેવને પ્રાપ્ત કરવા માટે પ્રથમ સાધકે અનિરુદ્ધ અવસ્થાને પહોંચવું જોઈએ અને પરા પ્રકૃતિથી મુક્ત જીવનનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે. સુરાનંદ દેવતાઓને આનંદ આપનાર, અસુરો સામે દેવોને વિજય અપાવી ભગવાન તેમને આનંદિત કરે છે એમ મનુષ્યના અંતરમાં જ્યારે ભગવત પ્રવેશ થાય છે ત્યારે ઇન્દ્રિયોના અધિદેવોને પણ આનંદ થાય છે. ભગવદ્ ભાવના પ્રવેશથી જ્યારે ચિત્ત પરમ વિશુદ્ધ બની જાય છે ત્યારે તેમાં મલિન વૃત્તિઓનો ઓછાયો પણ પડતો નથી. ઇન્દ્રિયોની નિર્મળતા સ્થપાય છે ત્યારે એક સ્વાભાવિક આનંદ ઉદય પામે છે. આમ મન અને ઇન્દ્રિયો આનંદ પામે છે. સામાન્ય માણસ મન અને ઇન્દ્રિયો દ્વારા આનંદ લેવા મળતો હોય છે. જ્યારે સ્વાધીન ભગવાનનો ભક્ત સ્વયંભૂ આત્મ આનંદથી પણ મન અને ઇન્દ્રિયોને આનંદિત કરે છે. સામાન્ય મનુષ્ય ઇન્દ્રિયોના આનંદનો ભિક્ષુક છે. જ્યારે ભગવદ્ ભક્ત આનંદનો દાતા છે. ગોવિંદ, ગો એટલે કે વાણી, તેમજ ઇન્દ્રિયોને યથાર્થ જાણે છે. ગોવિંદ અહીં સર્વજ્ઞતા સૂચવે છે એમ સર્વશક્તિમત્તા પણ દર્શાવે છે. સામાન્ય રીતે માણસ ઇન્દ્રિયોથી દોરાઈ જતો હોય છે. ઇન્દ્રિયો બહિર્મુખ છે, વિષયોનું પ્રલોભન પ્રબળ છે. ઇન્દ્રિયો સાથે ચંચળ અને મલિન બુદ્ધિ મળે છે ત્યારે મનુષ્ય પરવશ બનીને માયા ભણી ખેંચાય છે. જ્યારે તે યોગ માર્ગે આગળ વધે છે ત્યારે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આત્મતેજથી પ્રકાશિત થવા માંડે છે, માયાનું જોર ઘટે છે. જ્યારે ઇન્દ્રિયો અને મન સંપૂર્ણપણે આત્માને વશ થઈ રહે છે ત્યારે ગોવિંદ પદની અનુભૂતિ થાય છે. સર્વપ્રથમ જીભને ગોવિંદનું નામ, ગોવિંદ નામમાં રહેલા રસનો અનુભવ થાય. આ રસની મધુરતાથી જીભ સાથે પ્રાણ જોડાય અને ઇન્દ્રિયો વશ થાય છે. ગોવિદામ્પતિ, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી. ઇન્દ્રિયો કે જે જાણે છે, એ જે જાણે છે તે ગોવિંદ કહેવાય છે. હવે આવા ગોવિંદના પણ જે સ્વામી છે તે પિતામહ બ્રહ્માથી માંડી મહર્ષિ વ્યાસ સુધી વેદવાણીના જ્ઞાતાઓ જોવા મળે છે. એ સામર્થ્ય ભગવાન આપે છે. ભગવાનનો જ્યારે અંતરમાં પ્રવેશ થાય છે ત્યારે વાણીને જાગૃત કરે છે પણ સાથે સાથે ઇન્દ્રિયોને પોતાના તેજથી ભરી દે છે. સર્વશક્તિમાન ભગવાન પોતાની ચેતનાથી મારા અંતરમાં પ્રવેશીને મારી સુતેલી વાણી તેમજ હાથ પગ કાનને જીવન આપે છે. હું એમને વંદના કરું છું. જેવી રીતે બ્રહ્મવિદ બ્રહ્મસ્વરૂપ બની જાય છે એવી રીતે ગોવિંદ ગોવિદામ પતિમાં પણ એક રસ થઈ જાય છે. ગો એટલે વાણીનું સર્વોત્તમ સ્વરૂપ બ્રહ્મવિદ્યા છે, એટલા માટે તેને કામદુઘા પણ કહેવામાં આવે છે. વશિષ્ઠ મહારાજ પાસે રહેલી કામદુઘા વિશ્વામિત્રનો પરાભવ કરે છે. બ્રહ્મતેજ પાસે બીજું બધું જ નિરર્થક નિર્બળ થઈ જાય છે. બ્રહ્મવિદ્યારૂપી કામધેનુ પરમ વ્યોમમાં વસ્તી અક્ષર રૂચા છે. આ બ્રહ્મવિદ્યા એ ગાય છે અને ગાયને જે જાણે છે તે ગોવિંદને જાણે છે અને ભગવાન તેના સ્વામી છે. ઓમ.